સ્વામી, પ્રથમ જ આ બીજું નામ પણ આપે આપ્યું એનો શું અર્થ થાય?
ત્રય એટલે કે વેદની વેદોમાં પ્રથમ જ તરીકે પ્રશંસા કરવામાં આવી છે. ઉપસ્થાન પ્રથમ જામ, આ વિધાન એ માન્યતા દર્શાવે છે કે પ્રથમ જ અથવા તો પહેલા જન્મેલાનો આદરપૂર્વક અભ્યાસ કે ઉપસ્થા કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી વ્યક્તિ વિનમ્રતાથી આ પવિત્ર વેદવાક્યનો અભ્યાસ ન કરે ત્યાં સુધી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ શકે નહીં. આમાં માત્ર મોંએથી જ કે ઓઠોથી વેદોનું પઠન કરવું પર્યાપ્ત નથી, પરંતુ વેદોના શબ્દોના અર્થ અને એમાં રહેલા આદેશ અંગેની સંપૂર્ણ સભાનતા સાથેની વેદોની સેવા અને એની સભાન પૂજા જરૂરી છે. ઉપરના વિધાનમાં આ જ વાત સરળતાથી રજૂ થઈ છે.
સ્વામી, પ્રથમ જ આ કયા વેદમાં આવે છે?
ઋગ્વેદમાં એક વાત ધ્યાનમાં રાખો કે પ્રથમ જ અને એવું જ બીજું નામ પૂર્વ જ વેદો સૌથી પહેલાં ક્યારે પ્રગટ થયા એની શોધની અશક્યતા દર્શાવે છે. વેદો અનાદિ છે, જેનો કોઈ પ્રારંભ નથી. આ જ કારણથી વાલ્મીકિ ઋષિએ આ શબ્દ વાક્ને સૌથી પ્રથમ અગમ અગોચર રહસ્યમય શબ્દ અગ્રવાક કહીને તેની પ્રશંસા કરી છે. બ્રહ્મના સંકલ્પનું પહેલું ધનીકરણ બ્રહ્માંડ અથવા તો બ્રહ્માંડ ગર્ભ એવા હિરણ્યગર્ભ રૂપે થયું એ પણ પ્રથમ જ છે. નિરાકારનું જ્ઞાન અને તેનું સાકાર સ્વરૂપે આવિષ્કરણ થયું બ્રહ્મ વિદ્યા એ પણ પ્રથમ જ છે. વેદોના કયા પ્રમાણેની એ પ્રથમ જાણકારી છે, આદિ જ્ઞાન છે. બ્રહ્મ અને હિરણ્યગર્ભ એ બંનેનો કેટલીક વાર પ્રથમ જ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.
આ બેમાંથી ખરેખર પ્રથમ પહેલું કોણ છે?
બ્રહ્મ જ સૌ પ્રથમ છે, એ હંમેશા હતું અને છે. એમાંથી જ હિરણ્યગર્ભનો જન્મ થયો અને એમાંથી જ વેદો પ્રગટ થયા, એટલે વેદો માટે પ્રથમ જ એ નામકરણ સુયોગ્ય છે. ઋષિઓએ પ્રથમ વેદો સાંભળ્યા અને તેમને ઉચ્ચારિત કર્યા અર્થાત ઉદ્ઘોષ કર્યો, એટલે વેદોને આર્ય અર્થાત ઋષિઓ સાથે સંબંધ ધરાવનાર પણ કહે છે. વેદ એ ધર્મના નૈતિક જીવન અને સદવર્તનના મૂળ સ્ત્રોત રૂપે છે. જેઓ વેદોમાં દર્શાવ્યા મુજબના અને મીમાંસા દ્વારા અર્થઘટન મુજબના કર્તવ્ય કરવાના અને નિદ્ધ કર્મો અંગેના ધોરણોનું પાલન કરે છે તેઓ જ ધર્મપરાયણ કહેવડાવવાને પાત્ર છે. જેઓ તેમનું અર્થઘટન પોતાની ઈચ્છાનુસાર કરે છે તેઓ અધર્માચરણ કરે છે, આ જ એનો અર્થ છે.
અર્થ એનો શું અર્થ થાય છે?
અર્થ છે શ્રેષ્ઠતાની જાહેરાત. જાહેરાત વેદોમાં ઋષિ મુનિઓના તેમની ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિક આર્ય દ્રષ્ટિ વડે પ્રાપ્ત દર્શનની અભિવ્યક્તિ છે. વેદમંત્રો એ માનવીની મુક્તિ માટે ઋષિઓએ નિર્માણ કરેલું કિંમતી ઐશ્વર્ય કે ખજાનો છે. આમ ઋગ્વેદ કહે છે, વેદોનો બ્રહ્મનો વિચાર જે શબ્દમાં છેલ્લે સ અક્ષર આવે છે તે શબ્દ દ્વારા વ્યક્ત થયો છે. આ કારણથી વેદોનો અર્થ ધન, જ્ઞાન અને પરમ ઐશ્વર્ય એવો પણ થયો છે. અહીં ધન અર્થાત ખજાનો એનો અર્થ થાય છે દુન્યવી પ્રાપ્તિ અને ભૌતિક સમૃદ્ધિ કરતાં વિપરીત અર્થમાં છે. આ ધન તો એવું છે જેનાથી પરમ લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે. બીજા શબ્દોમાં કહીએ તો વેદ માતાની કૃપાથી પ્રાપ્ત થયેલ સમૃદ્ધિ એ સૌથી વધુ પ્રભાવકારી પ્રજ્ઞા સ્વયં છે. આ કારણથી જ વૈદિક ઋષિઓ આ પ્રમાણે પ્રાર્થના કરતા હતા, હે પરમેશ્વર, તમે સાક્ષાત વેદ સ્વરૂપ છે, મને બાળકો કે પશુઓના ભારથી નહીં બલકે પરમ ઐશ્વર્યના સ્ત્રોત એવા પ્રજ્ઞાનરૂપી સમૃદ્ધિથી ભરી દો. એ ધનથી મને સંપૂર્ણ સંતોષ મળશે અને આ જ્ઞાન સમૃદ્ધિ આપની સેવા પૂજાને યોગ્ય હોવાથી એ મને મળશે ત્યારે આપને પણ આનંદ થશે.
સ્વામી, આજે લોકોમાં ક્યાંય આવી પ્રાર્થના પ્રગટ થાય એવી લાગણીઓ જોવા મળતી નથી. લોકો આવી વૈદિક પ્રાર્થનાઓ એમાંનો અર્થ સમજ્યા વિના માત્ર ટેવ પ્રમાણે ગ્રામોફોન રેકોર્ડ્સની જેમ બોલી જતા હોય છે, ખરું ને? પરમેશ્વરની કિંમતી ઐશ્વર્યરૂપ ખજાનારૂપ જ્ઞાન તેમને પ્રાપ્ત થાય ખરું?
ભલા આદમી, તે પોતે જ હમણાં કહ્યું કે તેઓ તો ગ્રામોફોન રેકોર્ડ્સની જેમ વેદપાઠ કરતા હોય છે. કેમ તે કહ્યું ને? એટલે તેમની પેલી રેકોર્ડ્સ જેટલું જ્ઞાન અને ઐશ્વર્ય તેમને પ્રાપ્ત થાય. તેમને પૂર્ણ પ્રભાવકારી સમૃદ્ધિ કેવી રીતે મળે? ડાળી તોડીને એને રોપીને એવો કોઈ દાવો કરી શકે કે ઝાડ ઉગી રહ્યું છે? જેઓ વેદોના મંત્રોનો અર્થ ધ્યાનમાં રાખીને સ્ત્રોતોમાં રહેલ ભાવ અનુભવતા રહીને વેદોચ્ચાર કરે છે, તેમને જ માત્ર સર્વોચ્ચ કક્ષાના જ્ઞાનની એટલે કે બ્રહ્મવિદ્યા અથવા તો સકલ ઐશ્વર્યની પ્રાપ્તિરૂપે બ્રહ્મની કૃપા પ્રાપ્ત થાય છે.
સ્વામી, સામાન્ય રીતે કહી શકાય કે એવી કોઈ પણ વ્યક્તિ નહીં હોય કે જે ધનની ઈચ્છા નહીં રાખતી હોય, પરંતુ કયા પ્રકારના ધનની કે સમૃદ્ધની એષ્ણા રાખવી જોઈએ? ધનનું કયું સ્વરૂપ વેદોને માન્ય છે? વેદો આ બાબતમાં શું કહે છે? કૃપા કરીને મને જ્ઞાન કરો.
વેદમ પરમેશ્વર્યમ, વેદો જ ઊંચામાં ઊંચી કક્ષાનું ઐશ્વર્ય છે. વેદયતિ ઇતિ વેદ, જે શીખવે છે તે વેદ છે. સહ વેદસ્તવમ, વેદોમાંથી જ્ઞાન પ્રાપ્ત કર. સમૃદ્ધિ અને પ્રગતિના સાધન તરીકે ધન કે અર્થની ઈચ્છા રાખીને પછી એ મેળવાય છે, એટલે તેને પણ અર્થકહ કહેવાય છે. વેદો જાહેર કરે છે કે અંતઃસ્ફૂર્ણામાંથી મળેલું જ્ઞાન એ એવું ધન છે જેનાથી પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. આને જ માત્ર વેદ અથવા તો વૈદિક સત્ય કહી શકાય. શ્રુતિ અર્થાત વેદશાસ્ત્ર ભારપૂર્વક કહે છે કે માત્ર આવું જ ધન કે સંપત્તિ આરાધક અને આરાધ્ય બંનેને તૃપ્તિનો આનંદ આપી શકે છે. ઋગ્વેદ આ પ્રકારના ધનની પ્રશંસા કરે છે અને શ્રુતિમાં એ પ્રકારના ધનનું વર્ણન અને એને માટેની ભલામણ હોવાથી એનો ઉલ્લેખ શ્રુત્યાક તરીકે કરે છે. જે ધન મનુષ્યના માર્ગદર્શન માટે રચેલા સ્પષ્ટ નીતિવચનોને અનુસરીને મેળવ્યું હોય તે જ ધનને વેદો વૈદિક ધન તરીકે માન્ય રાખે છે.
શ્રુત્યાક, સ્વામી એનો શું અર્થ થાય છે?
જે વ્યક્તિને ત્યાં પુત્રો પૌત્રનું સુખ પ્રાપ્ત હોય અને દુન્યવી મહત્વાકાંક્ષાઓમાં પણ જેણે આશ્ચર્યજનક કહી શકાય એવી ઊંચાઈની સફળતા મેળવી હોય તેને શ્રીમંત કહે છે. જ્યારે નૈતિક ઉત્કૃષ્ટતા જાળવવી એ વધારે મોટી સંપત્તિ છે. આ સંપત્તિ વૈદિક ઉપદેશોના જ મૂર્ત પરિણામ સ્વરૂપે છે અને ધર્મ કહે છે. રામાયણ રામની વિગ્રહવાન ધર્મ તરીકે પ્રશંસા કરે છે. ધર્મ પ્રાણી માત્રનું પાલન કરે છે, અર્થાત સર્વ ભૂતાનામ ધારણમતઃ ધર્મઃ. એનો અર્થ ધર્મ પ્રાણી માત્ર માટે આધાર કે ધારણ કરનાર સ્વરૂપ છે. એ ધારણ કરે છે, માટે જ તેને ધર્મ કહેવાય છે. સર્વશક્તિમાન પરમેશ્વર એ જ આધાર છે અને પાલનહાર છે. પૂજાનો સર્વથી વધુ અસરકારક માર્ગ હોય તો તે ધર્માચરણનો છે. તેથી જ પરમેશ્વરને ધર્મ શબ્દ સાથે સાંકળવામાં આવે છે, એટલે કે ધર્મ નામ અર્થપૂર્ણ છે. પરમેશ્વર દ્વારા પ્રક્ષેપિત આખું એ બ્રહ્માંડ ધર્મ ઉપર સ્થાપિત થયેલું છે. ધર્મો વિશ્વસ્ય જગતઃ પ્રતિષ્ઠા, અર્થાત જે ધર્મ જ્ઞાનથી ભરપૂર એવી પવિત્રતાથી ઓતપ્રોત છે તેનું અર્થઘટન મનુષ્ય દ્વારા પોતાના સ્વાર્થ કલ્પના અને તરંગો અનુસાર થઈ રહ્યું છે. તેથી ધર્મ અધિકાધિક રીતે વિકૃત થઈ ગયો છે. વેદો અને દેવ જેવા શબ્દો આજે નવા અર્થો અને તાત્પર્ય ધારણ કરે છે. આ પ્રક્રિયા વૈદિક સાહિત્યમાં સ્પષ્ટ રીતે ઉપસી આવે છે. સ્વયં સર્વમ વેત્તિ ઇતિ વેદઃ, અર્થાત તે પોતે જ બધું જાણે છે એ વેદ છે. વેદ એ સર્વજ્ઞ બ્રહ્મ સ્વયં છે, એ વાતને આ વિધાન પ્રગટ કરે છે. શ્રુતિ એ તેનું મૂર્ત સ્વરૂપ છે.
સ્વામી, વેદોમાં જે મંત્રો આપ્યા છે એમાં સ્વાહા શબ્દ વારંવાર આવે છે, સ્વાહાનો અર્થ શું છે?
સરસ. વિધિપૂર્વક પ્રજ્વલિત કરેલ અગ્નિમાં હવિ અર્પણ કરતી વખતે આ શબ્દ બોલવામાં આવે છે. એક અભિવ્યક્તિ છે. લોકો માને છે કે તે વૈદિક શબ્દ નથી. તેઓ દલીલ કરે છે કે એ તો માત્ર યાંત્રિક અભિવ્યક્તિ કે રજૂઆત છે જે માત્ર કર્મકાંડોને જ લાગુ પડે છે. સ્વાહાદેવી નામની એક દેવી છે જેનું આવાહન સ્વાહા શબ્દ દ્વારા કરવામાં આવે છે. દેવતાઓને હવિ અર્પણ કરવામાં આવે છે તે દર્શાવતો શબ્દ એ સ્વાહા છે. એટલે કે એ શબ્દના બે અર્થ થાય છે. જ્યારે દેવતાઓને તેમના વિવિધ સ્વરૂપો અને નામો સાથે હવિ અથવા બીજી કોઈ સામગ્રી અર્પણ કરવામાં આવે છે ત્યારે આ શબ્દ સ્વાહા બોલાય છે. જો કે જ્યારે દેવતાઓને બદલે પોતાના પૂર્વજોનું આવાહન કરીને તેને વિધિપૂર્વક અર્પણ કરવામાં આવે છે ત્યારે સ્વાહાને બદલે સુવધા શબ્દ બોલાય છે. આ શબ્દ શક્તિથી ભરેલા હોવાથી તેને વાકદેવી એટલે કે વાણીની અધિષ્ઠાત્રી દેવીના આવિષ્કાર તરીકે પૂજવામાં આવે છે અને પૂજ્યભાવથી જોવામાં આવે છે. જે વિધિઓનો દૈનિક જીવન માટે અનિવાર્ય તરીકે અનુરોધ કરવામાં આવ્યો છે અને બીજી વિધિઓ જેનો અમુક પવિત્ર દિવસો પૂરતો જ સ્વૈચ્છિક રૂપે અનુરોધ કરવામાં આવ્યો છે, એ બધી વિધિઓનો પ્રારંભ સ્વાહા ઉચ્ચારણને સાથે પવિત્ર જળનું આચમન લઈને કરાય છે. સામાન્ય રીતે કહીએ તો કોઈપણ યજ્ઞમાં પવિત્ર અગ્નિમાં કર્મકાંડ મુજબનું અર્પણ સ્વાહા કે સ્વધા મંત્રો વિના અપાતું નથી.
વૈદિક મંત્રોને અંતે જ્યારે બે વધારાના મંત્રો સ્વાહા કે સ્વધા બોલાય છે ત્યારે એનાથી કયા લાભ થાય છે?
સ્વાહા એ સ્વધાના ઉચ્ચારણ સાથે જ્યારે અર્પણની સામગ્રી હોમવામાં આવે છે ત્યારે જે દેવતાઓ કે પિતૃઓને માટે અર્પણ વિધિ થતી હોય તેઓ પ્રસન્ન થાય છે. તદુપરાંત જો કોઈ વૈદિક ક્રિયાકાંડના પંડિતો પણ અર્પણ વિધિ માટે અગ્નિપૂજા કરે અને આદેશ મુજબના મંત્ર સ્વાહા ન બોલે તો અર્પણ દેવતાઓને પહોંચી શકે નહીં. સ્વાહા અને સ્વધા શબ્દો તેમને લગતા દેવતાઓના આહ્વાનરૂપ છે. એ એવા મંત્રો છે જે દેવતાઓને અને પિતૃઓને સૂચિત કરે છે. ઋગ્વેદ કહે છે સ્વાહા સ્તૈમસ્ય વર્મણા. સ્વાહાના બે અર્થ છે, એક એ મંત્રોચ્ચાર સહિત અર્પણ કરવું તે, અને બે એમાંનું વૈદિક વિધાન જેમાં સ્તુતિ કે મહિમા ગવાયો હોય તે. એમાંના એક અર્થ લો કે બંને લો, એમાંથી દેવતાઓને અને પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેઓ સ્વાહા કે સ્વધા મંત્રો સહિત સ્તુતિ કરનાર વ્યક્તિની પ્રગતિ કરાવે છે.
સ્તુતિ કરનારની પ્રગતિ કરાવે છે એના શું અર્થ થાય છે?
વેદોની મહોર ધરાવતા શબ્દો વડે સ્તુતિ કરવાથી એ વ્યક્તિમાં જુદી જુદી પ્રગતિકારક ગુણવત્તા આવી જાય અને ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટેની તક ઊભી થાય એવી દૈવી કૃપા તેને પ્રાપ્ત થાય છે.
વેદોમાં આ સ્વાહા મંત્ર એના પ્રણાલીગત અર્થમાં વપરાયો હોય એના કેટલાક ઉદાહરણો મારે જાણવા છે.
કેશવાય સ્વાહા, પ્રાણાય સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા, આ કેટલાક ઉદાહરણો છે અને મંત્રનો અર્થ થાય છે સ્વાહુતમ અસ્તુ સુહૃતમ અસ્તુ.
સ્વાહુતમ અને સુહૃતમ એ બે શબ્દોના શા અર્થ થાય છે?
એનો અર્થ છે અર્પણ કરેલી સામગ્રી સ્વાહા થઈ જાઓ એટલે કે બરાબર બળી જાઓ અથવા સાચી રીતે તે પચી જાઓ.
સ્વામી, એનાથી મારામાં એક શંકા જાગે છે. અગ્નિમાં નાખેલ સામગ્રી સંપૂર્ણપણે બળી જાય છે, આપણે મંત્રોને બોલીએ તો પણ એક સામાન્ય અનુભવ છે, એટલે સ્વાહા બોલવાથી ખાસ એવી કઈ પ્રક્રિયા થાય છે?
સ્વાહુત એટલે માત્ર અગ્નિમાં અર્પણ કરેલ સામગ્રીનું બળી જવું કે સંપૂર્ણપણે હોમાઈ જવું એટલું જ નથી. દુન્યવી દ્રષ્ટિ બિંદુએ માત્ર આટલું જ દેખાય છે, પરંતુ વેદો કે શ્રુતિ માને છે કે સામાન્ય રીતે આપણા ભૌતિક સ્વરૂપ અને કાર્યના કરતાં પણ વિશેષ એવું અગ્નિનું દિવ્ય સ્વરૂપ અને કાર્ય પણ છે. દિવ્ય સ્વરૂપો દેવતાઓ ઇન્દ્રિયોની પહોંચની બહાર હોય છે, એટલે વેદો દેવતાઓની પૂજા કર્મકાંડ અને વિધિ સાથે કરવાની ભલામણ કરે છે અને અગ્નિ કે અગ્નિ દેવતામાં અન્ય દેવતાઓનું ઉદ્ભવ સ્થાન અને તેનું પોષણ પણ સમાયેલા છે. અગ્નિરેવ દેવ યોનિહિ, અગ્નિ દિવ્ય અને મૂળ તત્વ છે. જે કોઈ વ્યક્તિ અગ્નિ દ્વારા દેવતાઓને નૈવેદ્ય સામગ્રી અર્પણ કરે છે તેનામાં દિવ્ય ગુણોની કૃપા પ્રાપ્તિ થાય છે. જેઓ આ હકીકત સમજી તેઓ જ એ સિદ્ધાંતને પામીને તેનો લાભ લઈ શકે છે. આનંદ લેનાર એટલે કે ભોગ ભોગવનાર અર્થાત ભોગતા અને એ આનંદ પામનાર વસ્તુ અર્થાત ભોગ્ય આ બે અંશો વડે જગત બન્યું છે. આ બે જ્યારે એક થાય છે ત્યારે તે બળી જાય છે અને ત્યારે અત્ત તરીકે ઓળખાય છે. એટલે કે ભોગતા આ વ્યવહારિક અને સ્વાભાવિક નિષ્કર્ષ છે તે એકને ભોગ્ય કહેવું એ યોગ્ય નહીં લાગે. ઠીક, તો ભોગતા કોણ છે? અગ્નિ જ એ અર્પિત નૈવેદ્યનો સ્વીકાર કરે છે. સૌથી પ્રથમ કર્મનું દૈવી તત્વ આદિત્ય અર્થાત સૂર્ય છે. એનું જ આધ્યાત્મિક પ્રતિરૂપ પ્રાણાગ્નિ છે, જે પ્રાણીઓમાં જીવનશક્તિ રૂપે તેની અંદર રહે છે. અગ્નિની અંદર આજ્ય અર્થાત ઘી અને સોમ અર્થાત સોમછોડનો રસ કે સોમરસ રહેલ છે. અગ્નિમાં હોમાયેલ અર્પણ સામગ્રીને આહુતયઃ કહે છે, એનો અર્થ થાય છે મુકાયેલ. દેવતાઓ દ્રષ્ટિસીમાની બહાર રહેવાનું પસંદ કરે છે એટલે અર્પિત નૈવેદ્યને આહુતિઓ પણ કહે છે.
અગ્નિ તો દ્રષ્ટિસીમાની અંદર છે, એને શું કહે છે?
ત્યારે અને અગ્નિ કહે છે. અગ્નિ એટલે પહેલું એનું સર્જન સૌથી પ્રથમ થયું હતું એટલે એ નામ પડ્યું છે. જ્યારે દ્રષ્ટિસીમાની બહાર હોય છે, પરોક્ષ હોય છે, ત્યારે તેને અગ્નિ કહે છે.
આહુતિનો શું અર્થ થાય છે?
જે અગ્નિ વિધિપૂર્વક પ્રગટાવ્યો હોય અને એ પ્રમાણે જ પ્રજ્વલિત રાખ્યો હોય તેમાં અર્પણ કરવામાં આવતી સમિધ સામગ્રી એટલે કે નૈવેદ્યની આહુતિ આપી એમ કહેવાય છે. તદુપરાંત આહુતિ શબ્દમાં પરમેશ્વરને કે જે તે દેવતાઓની આહુતિ સ્વીકારવા માટે આવાહન કરવામાં આવે છે એ અર્થ પણ સમાયેલ છે. આ એ શબ્દનો ખાસ અર્થ છે, વસટકાર, સમજૂતી આપતા સૂત્રો એ માત્ર સ્વાહા મંત્રની અસરમાં ઉમેરે છે. જે આહુતિ માટે દેવતાઓને તે સ્વીકારવામાં આમંત્રણ હોય તે જ આહુતિ તેનો સ્વીકાર કરે છે. સ્વાહા એ સરસ્વતીને અપાયેલું બીજું નામ છે કારણ કે તેઓ વાગદેવી છે. વૈદિક શબ્દની અધિષ્ઠાત્રી દેવી છે. વૈદિક શબ્દ આત્માનો જ ઉલ્લેખ છે તેમજ સ્વાહાનું છે. દૈવી ભાગવત જાહેર કરે છે કે સર્વોપરી સર્વોચ્ચ દેવી ગાયત્રી અને સ્વાહા એ બંને છે. લલિતા સહસ્ત્રનામ અર્થાત સર્વોચ્ચ દેવી લલિતાના 1008 નામો જાહેર કરે છે કે સ્વાહા અને સ્વધા નામો છે. સ્વાહાનો અર્થ અંત જેવો પણ થાય છે, અંદર જવું કે પૂર્ણાહુતિ થવી એવો પણ થાય છે.
કયા વેદને અથર્વ કહે છે? બીજા ઘણા નામો વડે પણ ઓળખાવાય છે.
હા, એ વેદના ઘણા લોકપ્રિય નામો છે. બ્રહ્મવેદ, અંગીરો વેદ, અથર્વાંગીરો વેદ, ભયશ્ય વેદ, કાલિદાસે વશિષ્ઠ ઋષિની એમને અથર્વનિધિ અર્થાત અથર્વ જ્ઞાનનો ખજાનો કહીને પ્રશંસા કરી છે. આટલી ઊંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાને લીધે વશિષ્ઠ ઋષિની રાજગુરુ તરીકેની સ્થાપના થઈ હતી. તેનાથી એમનું ચારેય વેદો એટલે કે ઋગ, યજુર, સામ અને અથર્વ એના ઉપરનું પ્રભુત્વ સિદ્ધ થયું હતું અને યજ્ઞયાગાદિ વગેરે કર્મકાંડની વિધિઓ ઉપર નિરીક્ષણ રાખવાનો અધિકાર પણ તેમને પ્રાપ્ત થયો હતો અને પોતે પણ શાસ્ત્રોકૃત વિધિઓ અને ક્રિયાઓ કરાવી શકતા હતા.
સ્વામી, અથર્વવેદના મંત્રોના કોઈ ખાસ નામો પણ છે?
એ મંત્રોને સિદ્ધ મંત્રો તરીકે નવાજવામાં આવે છે. એટલે એવા મંત્રો જે વચન પ્રમાણેની અસરો અંગેની ખાતરી આપે છે. ગાયત્રી મંત્રની અધિષ્ઠાત્રી દેવી જેને ગાયત્રી દેવી કહે છે તેના ચરણો રૂપે ઋગ, યજુર અને સામવેદો છે. મીમાંસા શાસ્ત્ર અર્થાત અર્થઘટન અને જાંચત પાસનું શાસ્ત્ર એમનું નિષ્ક્રિય અથવા સ્થિર પાસું છે અને અથર્વવેદ એ પ્રવૃત્તિ દર્શાવે છે.
મને આ જરા ગૂંચવણ ભર્યું લાગે છે. આ સિવાય વેદોની અગત્યતા સહેલાઈથી સમજી શકાય એવી દુન્યવી રૂપકો દ્વારા સમજાવવાની બીજી કોઈ રીતો નથી?
ભલે, સાંભળ. અથર્વવેદ એક વિશાળ વૃક્ષ છે. ઋગ, યજુર અને સામવેદો એ થડ અને ડાળીઓ છે અને સ્મૃતિ અને પુરાણો એ તેના પાંદડા છે. એક જ સૂર્ય અર્થાત આદિત્ય એ યજુર્વેદમાં યજુઃ, સામવેદમાં સામ, ઋગ્વેદમાં ઉર્ધ્વ અને અથર્વેદમાં યજુ તરીકે પૂજ્ય છે.
અથર્વનો શું અર્થ થાય છે?
એનો અર્થ થાય છે સ્થિર અચળ વ્યક્તિ જેનો સ્વભાવ દ્રઢ છે. અથર્વવેદને વેદમાં ઘણીવાર પ્રાણ આત્મા અર્થાત પરમ ચૈતન્ય જે પ્રાણવાયુને કાર્યરત રાખે છે અને પ્રજાપતિ અર્થાત જન્મેલા પ્રાણી માત્રનો રાજા પણ કહે છે. એમાંથી આગળના અર્થમાં એને પ્રાણપતિ પણ કહે છે. આ પ્રજાપતિને સૌ પ્રથમ લાકડાની વલોણાની પ્રક્રિયાથી ઘર્ષણ દ્વારા અગ્નિ પેદા કરવામાં સફળ રહેનાર તરીકેનો યશ આપવામાં આવે છે. વેદોમાંથી ત્રણમાંથી દરેકને કોઈને કોઈ સમયે સૌથી પહેલા વેદ તરીકે ગણાવ્યા છે, પરંતુ છેલ્લા વેદની વાત છે ત્યારે અથર્વ વેદનું જ નામ લેવામાં આવે છે.
આ વેદમાં પરમેશ્વરના કેટલા સ્વરૂપો નિરૂપાયા છે?
યાતો રુદ્ર શિવાંતો ધૌર્ય પાપનાશિની એમ કહેવાયું છે. એટલે કે ઈશ્વરના બે સ્વરૂપો હોવાનું વર્ણન છે, શાંત અને રૌદ્ર.
દ્રષ્ટાંતો આપવા વિનંતી છે.
થાંભલામાંથી પ્રગટેલ ભગવાનનું નરસિંહ સ્વરૂપ પરમ ભક્ત પ્રહલાદ માટે સૌમ્ય, શાંત, સુંદર અને કલ્યાણકારી હતું. અને તે જ વેળાએ પિતા હિરણ્યકશ્યપ, જેઓ ઈશ્વરનો સૌથી વધુ તિરસ્કાર કરતા હતા, તેને માટે તે રૌદ્ર સ્વરૂપ હતું. ઠીક ત્યારે પ્રકૃતિ, જે ઈશ્વરીય સંકલ્પનું મૂર્ત સ્વરૂપ છે, તેમાં પણ સૌમ્ય અર્થાત શાંત અને રૌદ્ર એમ બે સ્વરૂપો છે જ. જળ એ પ્રાણીઓના પાલન પોષણ માટેનું અગત્યનું તત્વ છે. એ જીવન માટે આવશ્યક અને તંદુરસ્તી બક્ષનાર છે અને એ જ સાથે મૃત્યુ લાવનાર ઘાતક પણ તે નીવડે જ છે.
ફરીવાર વધુ દ્રષ્ટાંતોની યાચના કરું છું, તો ક્ષમા કરશો જી.
પ્રાણી માત્ર અન્નને કારણે અસ્તિત્વ ધરાવે છે. શાસ્ત્રોના કહ્યા પ્રમાણે અન્ન ત્રણ પ્રકારનું હોય છે, સાત્વિક અર્થાત શાંતિ અને સુસંવાદિતા લાવનાર, રાજસિક અર્થાત આવેગો, ઉર્મિઓ, પ્રવૃત્તિઓ અને સાહસોને વિકસાવનાર, તથા તામસિક અર્થાત આળસ અને પ્રમાદ લાવનાર. વ્યક્તિએ વિવેદ રાખીને પોતાના ખોરાક પસંદ કરવો જોઈએ અને તેનું ગ્રહણ પણ અંકુશિત અને મર્યાદિત રૂપમાં કરવું જોઈએ. ત્યારે ખોરાક જ આરોગ્યપ્રદ ઔષધ બની જશે. બીજી બાજુ જો મર્યાદાની બહાર વિવેકહીન થઈને ખોરાક આરોગવામાં આવે તો તે માંદગી લાવે છે અને દુઃખ તથા શોકનું કારણ બને છે. ત્યારે તે ભયજનક ભાગ ભજવે છે. વેદોમાં આ જ હકીકતને અન્ન શબ્દની ઊંડી જાંચ કરીને સ્પષ્ટ કરવામાં આવી છે. અને અન્ન શબ્દની મૂળ ધાતુ અદ છે, જેનો અર્થ થાય છે ખાવું. એટલે કે જે વસ્તુ કે જેને જીવિત પ્રાણીઓ દ્વારા આરોગવામાં આવે છે અને તે સાથે એ જે વ્યક્તિ એને આરોગે છે તેને ખાય છે, એટલે તે અન્ન બને છે. તે લાભકારી છે અને નુકસાનકારક પણ છે. અથર્વ અને આંગિરસ ઋષિઓ જેમણે આ વેદોના મંત્રો આર્ષ દ્રષ્ટિથી રચ્યા, તેમણે પરમેશ્વર અને સૃષ્ટિ એ બંનેનું બેવડું સ્વરૂપ સ્વીકાર્યું છે. તેઓ અનુભવ કરનારની પાત્રતા પ્રમાણે સૌમ્ય અને રુદ્ર પણ જણાય છે, પરંતુ ઊંડા અર્થમાં અને તેમની સમગ્ર અસર જોતા કહી શકીએ કે આ મંત્રો તો આત્મ સાક્ષાત્કાર માટે જ છે અને માનવજાતની સમૃદ્ધિ અને શાંતિમાં વધારો કરનાર છે.
સાઈરામ લીલા કૈવલ્ય વાહિની પ્રકરણ અહીં પૂર્ણ થાય છે.